એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે જીવવિજ્ઞાનના પાયાના સવાલોને હલાવી નાખે છે. નિકલેનનું પુસ્તક ધ વાઇટલ ક્વેશ્ચન. અને આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે ખબર છે? એ કહે છે કે ઉત્ક્રાંતિની ગાડી છે ને, એ મુખ્યત્વે જનીનોથી નહીં પણ ઊર્જાના એન્જિનથી ચાલે છે, અને લગભગ 2 અબજો વર્ષ સુધી પૃથ્વી પર આ એન્જિન એટલું નબળું હતું કે જે જટિલ જીવન આપણે આજે જોઈએ છીએ, પ્રાણીઓ છોડ આપણે પોતે, તે શક્ય જ ન હતું. શું માનો છો?
હા, બિલકુલ. અને આ વિચાર જ કેને ઉત્ક્રાંતિ વિશેની આપણી જે જૂની સમજ છે એને પડકારે છે. મોટાભાગે આપણે જનીનો અને કુદરતી પસંદગી પર જ ધ્યાન આપ્યું છે, પણ લેન આપણને યાદ કરાવે છે કે જીવવા માટે અને પછી વિકસવા માટે અને જટિલ બનવા માટે સૌથી પહેલાં શું જોઈએ? ઊર્જા, પૂરતી ઊર્જા.
બરાબર.
અને આ પુસ્તક એ જ સવાલ ઊભો કરે છે કે ભાઈ, પૃથ્વી પર જીવન શરૂ તો થઈ ગયું, પણ પછી જટિલ જીવન આવવામાં આટલો બધો સમય કેમ લાગ્યો?
હા, અબજો વર્ષ.
અને આવું ફક્ત એક જ વાર કેમ બન્યું?
આ તો સીધો આપણા અસ્તિત્વનો સવાલ છે ને.
બિલકુલ. તો ચાલો પહેલા લેખક વિશે જાણીએ. ડોક્ટર નિક લેન કોણ છે? આ વ્યક્તિ જે આવા મોટા સવાલો ઉઠાવી રહ્યા છે.
ડોક્ટર નિક લેન એ બ્રિટિશ બાયોકેમિસ્ટ છે. યુનિવર્સિટી કોલેજ લંડનમાં પ્રોફેસર છે. પણ એમની ખાસિયત શું છે ખબર છે?
શું?
એ બાયો એનર્જેટિક્સ, એટલે કે જીવંત કોષોમાં ઊર્જા કેવી રીતે બને છે, કેવી રીતે વપરાય છે એના નિષ્ણાંત છે.
ઓ,
અને એ આ વિષયને સીધો ઉત્ક્રાંતિ સાથે જોડે છે.
ઓ,
એટલે એ ખાલી થિયરી નથી આપતા, પણ લેબમાં પ્રયોગો કરે, ગણતરીઓ માંડે અને પછી પોતાના વિચારોને સાબિત કરવાનો પ્રયાસ કરે. એ બાયોકેમિસ્ટ્રી, જીવવિજ્ઞાન અને પેલું એસ્ટ્રોબાયોલોજી પણ,
હા, બીજા ગ્રહો પર જીવન,
હા, એ બધાને જોડીને એક મોટી તસવીર રજૂ કરે છે. વાહ, એટલે આ કોઈ સામાન્ય વાત નથી. તે ખરેખર ઊંડાણપૂર્વક સંશોધન કરી રહ્યા છે. તો આ પુસ્તક ધ વાઇટલ ક્વેશ્ચન મૂળભૂત રીતે શું કહેવા માગે છે? પેલું 2 અબજ વર્ષનું રહસ્ય, એના વિશે શું કહે છે?
હા, તો પુસ્તકનો મુખ્ય મુદ્દો એમ છે કે પૃથ્વી પર જીવન શરૂ થયો લગભગ 4 અબજ વર્ષ પહેલા.
બરાબર.
હા, પણ પછીના લગભગ 2 અબજ વર્ષ સુધી જીવન ખૂબ જ સરળ રહ્યું. સાવ સિમ્પલ. ફક્ત બેક્ટેરિયા અને આર્કિયા જેવા એક કોષીય જીવો જ હતા. પછી અચાનક લગભગ 1.5 અબજ વર્ષ પહેલા જટિલ કોષો દેખાયા, યુકેરીયોટ્સ, જેમાંથી પછી પ્રાણીઓ, છોડ, ફૂગ બધું બન્યું. લેન કહે છે કે આટલો મોટો ગેપ અને આ જટિલતાનો ઉદ્ભવ એ કોઈ ધીમો વિકાસ નહોતો.
તો શું હતું?
એ ઊર્જાના અભાવને કારણે લાગેલી એક મોટી બ્રેક હતી. જે સરળ કોષો હતા ને, પ્રોકેરિયોટ્સ, તેઓ એક ઊર્જાની મર્યાદામાં ફસાયેલા હતા, એમ કહો ને.
ઊર્જાની મર્યાદા? એ કેવી રીતે? બેક્ટેરિયા તો જુઓ, 1 અબજો વર્ષથી સફળતાપૂર્વક જીવી રહ્યા છે, બધે જ છે.
સાચી વાત. એ પોતાના પર્યાવરણ માટે તો ખૂબ સફળ છે જ, એમાં કોઈ શંકા નથી. પણ એમની જે મૂળભૂત રચના છે ને, એ જ એમને મર્યાદિત કરે છે.
કઈ રીતે?
તમે વિચારો કે એક નાનો કોષ છે, એ ઊર્જા ક્યાં બનાવે? એની બહારની સપાટી પર, કોષની દિવાલ પર, એમ સમજો.
હા.
હવે જો કોષ મોટો થાય તો એનું કદ, વોલ્યુમ તો ખૂબ ઝડપથી વધે, પણ એની સપાટી, સરફેસ એરિયા, એટલી ઝડપથી નથી વધતી.
અચ્છા, ગણિતનો નિયમ છે, વોલ્યુમ ઘન તરીકે વધે, એરિયા વર્ગ તરીકે.
બરાબર. એટલે ઊર્જા વાપરવાની જરૂરિયાત તો ખૂબ વધી જાય, પણ ઊર્જા બનાવવાની ક્ષમતા એટલી વધે નહીં. આને કહેવાય સરફેસ એરિયા ટુ વોલ્યુમ સમસ્યા. પરિણામે શું થાય? એમની પાસે મોટા જીનોમ રાખવા માટે, કોષની અંદર જટિલ મશીનરી બનાવવા માટે, કે પછી ઘણા કોષો ભેગા મળીને બહુ કોષીય બનવા માટે, પ્રતિજનીન પૂરતી ઊર્જા જ ન હોય.
ઓહો, એટલે એમને મોટું થવું હોય, વધુ જટિલ બનવું હોય, પણ એમની પાસે પૂરતી પાવર સપ્લાયઝ નહોતી.
હા,
આ તો ખરેખર બહુ જ રસપ્રદ વાત છે. તો પછી આ મર્યાદા તૂટી કેવી રીતે? ચમત્કાર થયો.
હા, અહીં આવે છે પુસ્તકનો ક્લાઇમેક્સ, એન્ડોસિમ્બાયોસિસ. એક અત્યંત દુર્લભ અને, સાચું કહું તો, લગભગ અશક્ય જેવી લાગતી ઘટના.
શું થયું એમાં?
થયું એવું કે એક મોટો સરળ કોષ હતો, એક આર્કિયોન. એણે એક નાના બેક્ટેરિયમને
ગળી લીધું
ખોરાક તરીકે.
શરૂઆતમાં કદાચ એમ જ,
પણ કોઈક કારણસર એને પચાવવાને બદલે પેલું બેક્ટેરિયમ અંદર જ રહ્યું અને સમય જતા એણે યજમાનકોષ માટે ઊર્જા બનાવવાનું શરૂ કર્યું. એ બની ગયું મિટોકોન્ડ્રિયન, આપણા કોષોનું પાવરહાઉસ.
એટલે બહારની સપાટી પર ઊર્જા બનાવવાને બદલે હવે કોષની અંદર જ પાવર પ્લાન્ટ આવી ગયો.
એક નહીં હજારો. એક યુકેરીઓટિક કોષમાં હજારો મિટોકોન્ડ્રિયા હોઈ શકે છે. હવે વિચારો, ઊર્જા ઉત્પાદન માટે કેટલી બધી જગ્યા મળી ગઈ. સપાટીની કોઈ મર્યાદા જ નહીં રહી.
વાહ, આ તો ગેમ ચેન્જર કહેવાય. ઊર્જાનો તો ધોધ છૂટ્યો હશે
એકદમ. લેન ગણતરી કરે છે કે આનાથી પ્રતિ જનીન જે ઊર્જા ઉપલબ્ધ થઈને એમાં લગભગ 10,000 થી 1,00,000 ગોળો વધારો થયો. તમે કલ્પના કરી શકો છો?
બાપરે, આટલો બધો?
હા, અમે આ જે ઊર્જાનો વિસ્ફોટ થયો એના કારણે જ જટિલતા શક્ય બની. મોટો જીનોમ બન્યો, કોષ કેન્દ્ર ન્યુક્લિયસ બન્યું, બીજી બધી અંગિકાઓ બની અને છેવટે બહુકોષીય જીવન પણ શક્ય બન્યું. એટલે લેનનું મિટોકોન્ડ્રિયા ફર્સ્ટ મોડલ એમ કહે છે કે પહેલાં આ ઊર્જા મળી અને એના પરિણામે જ બાકીની બધી જ જટિલતા વિકસી, ઉલટું નહીં.
સમજાયું. પહેલા પાવર, પછી બધું.
બરાબર. અને આ ઘટના એટલી અનોખી અને અસંભવિત હતી કે લેન માને છે કે આ જ કારણ છે કે જટિલ જીવન પૃથ્વીના આખા ઇતિહાસમાં ફક્ત અને ફક્ત એક જ વાર ઉદ્ભવ્યું.
ખરેખર અદ્ભુત. એક ઘટના અને આખું ચિત્ર બદલાઈ ગયું. પણ મને એક સવાલ થાય છે, આટલી બધી ઊર્જા બનાવવાની પ્રક્રિયા છે શું? કિમિયોસ્મોસિસ તમે કહ્યું, એ થોડું સરળ રીતે સમજાવશો?
હા, ચોક્કસ. જુઓ, થોડું ટેકનિકલ છે પણ સાવ સરળ રીતે સમજીએ તો, કોષ શું કરે છે, એ એક પટલ મેમ્બ્રેન ની આરપાર પ્રોટોનનો ઢાળ બનાવે છે. પ્રોટોન એટલે હાઇડ્રોજન આયન, જાણે એક તરફ પાણી ભરાયું હોય એમ.
ડેમ જેવું.
હા, બરાબર. પછી એ પટલમાં ખાસ દરવાજા હોય છે, જે ખરેખર તો એક એન્ઝાઇમ છે, એક ટર્બાઇન જેવું. જ્યારે પેલા પ્રોટોન આ ટર્બાઇનમાંથી પસાર થઈને બીજી તરફ જાય ત્યારે એ ટર્બાઇન ફરે છે અને એટીપી બનાવે છે.
ઓહો, અને એટીપી એટલે કોષની ઊર્જા કરન્સી?
એકદમ સાચું. અને મિટોકોન્ડ્રિયા આ કામ બહુ જ અસરકારક રીતે કરે છે, કારણ કે એમની અંદરની પટલ છે ને, એમાં ખૂબ બધી ગળીઓ હોય છે, એટલે પેલી ડેમની દિવાલ જેવો વિસ્તાર ખૂબ મોટો મળે છે.
સમજાયું. હવે વધુ વિસ્તાર, વધુ ટર્બાઇન, વધુ એટીપી. પણ આ ઐતિહાસિક મિલન, આ ઘટના બની ક્યાં હશે, કોઈ અંદાજ છે?
લેન એક બહુ જ રસપ્રદ શક્યતા સૂચવે છે, એલ્કલાઇન હાઇડ્રોથર્મલ વેન્ટ્સ.
એ શું છે?
આ દરિયાના તળિયે આવેલા ગરમ પાણીના ઝરા છે, પણ જ્વાળામુખી જેવા ગરમ અને એસિડિક નહીં. આ થોડા ઠંડા અને એલ્કલાઇન બેઝિક હોય છે. અને એમની ખાસિયત એ છે કે ત્યાં દરિયાના પાણી અને ઝરાના પાણી વચ્ચે કુદરતી રીતે જ પ્રોટોનનો ઢાળ બનેલો હોય છે.
શું વાત છે, કુદરતી ડેમ!
હા, જાણે કે કોષની બહાર જ ઊર્જા બનાવવાની ફેક્ટરી ચાલતી હોય. લેન માને છે કે જીવનની શરૂઆત પણ કદાચ આવા જ વાતાવરણમાં થઈ હશે, અને પછીથી આ જ જગ્યાએ પેલા આર્કિયોન યજમાને પેલા બેક્ટેરિયમને ગળી લીધું હશે, જે પછી મિટોકોન્ડ્રિયોન બન્યું. કારણ કે અહીં જરૂરી રસાયણો પણ હતા અને ઊર્જાનો કુદરતી સ્ત્રોત પણ હતો.
ખૂબ જ તાર્કિક લાગે છે. જણે પ્રકૃતિએ જ બધી ગોઠવણ કરી રાખી હતી. પણ તમે કહ્યું હતું કે આ ઊર્જા ક્રાંતિ સાથે કેટલાક પરિણામો પણ જોડાયેલા છે, જેમ કે સેક્સ, વૃદ્ધત્વ, મૃત્યુ. આ બધું કેવી રીતે જોડાયું?
હા, આ ભાગ પણ એટલો જ રસપ્રદ છે. જો મિટોકોન્ડ્રિયા આપણા કોષમાં આવ્યા, પણ એ પોતાનું નાનું અલગ ડીએનએ પણ સાથે લાવ્યા હતા, જેને એમટી ડીએનએ કહેવાય. હવે કોષમાં બે જેનેટિક સિસ્ટમ થઈ ગઈ, એક મુખ્ય ડીએનએ કોષ કેન્દ્રમાં અને બીજું આ એમટી ડીએનએ. અને આ એમટી ડીએનએ છે ને, એ બહુ ઝડપથી બદલાય છે, મ્યુટેટ થાય છે, એમાં ખામીઓ થવાની શક્યતા વધુ રહે છે.
ઓકે.
તો લેન એવી દલીલ કરે છે કે લિંગી પ્રજનન એટલે કે સેક્સ એ મુખ્યત્વે એટલા માટે વિકસ્યું કે પેઢી દર પેઢી આ ખામીયુક્ત એમટીએનએ ભેગું ન થતું જાય, એને ફિલ્ટર કરવા માટે, જાણે કે એક ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમ.
શું વાત કરો છો? એટલે સેક્સનું મુખ્ય કારણ પ્રજનન કરતાં પણ વધુ મિટોકોન્ડ્રિયાના ડીએનએની ક્વોલિટી જાળવવાનું છે? આ તો આખું ચિત્ર જ બદલી નાખે છે. અને પેલું બેજલિંગ કેમ, શુક્રાણુ અને ઈંડા?
એનો તર્ક પણ આ જ છે. જો બંને પેરેન્ટ્સ પોતપોતાના મિટોકોન્ડ્રિયા આપે તો કોષમાં બે અલગ અલગ પ્રકારના એમટીએનએ વચ્ચે સંઘર્ષ થાય, સ્પર્ધા થાય, જે કોષ માટે સારું નથી.
હા, અંદર જ લડાઈ થાય.
બરાબર. એટલે કુદરતે એક રસ્તો કાઢ્યો, ફક્ત માતા જ પોતાના મિટોકોન્ડ્રિયા આપે મોટા ઈંડા કોષ દ્વારા, અને પિતા નાના શુક્રાણુ દ્વારા ફક્ત મુખ્ય ડીએનએ આપે. આનાથી સંઘર્ષ ટળે અને માતા તરફથી આવતા એમટીએનએની ક્વોલિટી પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય.
અકલ્પનીય. આ તો ક્યારેય વિચાર્યું જ નહોતું. અને પેલું પ્રોગ્રામ્ડ સેલ ડેથ અને વૃદ્ધત્વ, એનું શું કનેક્શન?
એ પણ જોડાયેલું છે. જુઓ, ઉર્જા બનાવવાની આ ફેક્ટરી એટલે કે મિટોકોન્ડ્રિયા એ 100% ચોખ્ખી નથી. એમાં આડપેદાશ તરીકે અમુક નુકસાનકારક રસાયણો બને છે, જેને ફ્રી રેડિકલ્સ કહે છે.
હા, સાંભળ્યું છે એના વિશે. એન્ટીઓક્સિડન્ટ જોઈએ એના માટે.
હા, તો આ ફ્રી રેડિકલ્સ કોષને ધીમે ધીમે નુકસાન પહોંચાડે છે. હવે જ્યારે કોઈ કોષમાં નુકસાન ખૂબ વધી જાય, અથવા તો એ કોષ બગડી જાય, કેન્સર જેવો બનવા લાગે, ત્યારે કોણ સિગ્નલ આપે છે એને મરી જવાનું?
કોણ?
મિટોકોન્ડ્રિયા. એ જ કોષને કહે છે કે ભાઈ, તારો સમય પૂરો થયો, તું આત્મહત્યા કરી લે, જેથી આખા શરીરને નુકસાન ન થાય. આ છે એપોપ્ટોસિસ, એટલે કે પ્રોગ્રામ્ડ સેલ ડેથ.
બાપરે.
અને વૃદ્ધત્વ એ મોટા ભાગે આજીવન ચાલતા ફ્રી રેડિકલ ડેમેજનું ધીમે ધીમે એકઠું થવું જ છે. જે એન્જિન આપણને જિંદગી આપે છે, એ જ એન્જિન ધીમે ધીમે આપણને ઘરડા પણ બનાવે છે.
ખરેખર અદ્ભુત અને થોડું ડરાવણું પણ છે આ તો. મતલબ કે ઉર્જા, જીવન, સેક્સ, મૃત્યુ, વૃદ્ધત્વ, આ બધું એક જ દોરાથી બંધાયેલું છે. અને કેન્દ્રમાં છે પેલી એક ઘટના, મિટોકોન્ડ્રિયાનું આગમન. લેનનો આ મિટોકોન્ડ્રિયા ફર્સ્ટ વિચાર ખરેખર દમદાર લાગે છે. પણ શું આ સર્વસ્વીકૃત છે કે હજુ મતભેદ છે?
જુઓ, વિજ્ઞાનમાં હંમેશા ચર્ચા અને નવા પુરાવાઓની શોધ ચાલતી જ રહે છે. લેનની થિયરી ખૂબ જ શક્તિશાળી છે, એમાં કોઈ શંકા નથી, અને ઘણા પુરાવાઓ એને સમર્થન પણ આપે છે, ખાસ કરીને પેલો ઉર્જાની મર્યાદાવાળો મુદ્દો.
હા,
પણ ઘટનાઓનો ચોક્કસ ક્રમ શું હતો? પહેલા મિટોકોન્ડ્રિયા આવ્યા અને પછી કોષ જટિલ બન્યો, કે યજમાન કોષમાં પહેલેથી થોડી જટિલતા હતી અને પછી મિટોકોન્ડ્રિયા જોડાયા? આ મુદ્દા પર હજુ પણ વૈજ્ઞાનિકોમાં થોડો મતભેદ છે. કેટલાક માને છે કે યજમાન કોષ સાવ સાદો નહોતો.
અચ્છા.
પરંતુ લેન્ડનો જે મુખ્ય તર્ક છે કે ઉર્જાનો અભાવ એ જ મુખ્ય અવરોધ હતો અને મિટોકોન્ડ્રિયા જ એનું સમાધાન લાવ્યા, એ વિચાર હવે મોટાભાગે સ્વીકારવામાં આવી રહ્યો છે.
સમજાયું. એટલે મુખ્ય વાત પર સહમતિ વધી રહી છે. તો આ આખી ચર્ચા પરથી આપણે મુખ્ય શું શીખી શકીએ? આ પુસ્તકના કી મેસેજીસ શું છે?
મને લાગે છે કે 5 મુખ્ય સંદેશા છે. પહેલો અને સૌથી મહત્વનો, ઉર્જા એ ઉત્ક્રાંતિનો એન્જિન છે. જનીનો ભલે બ્લુપ્રિન્ટ આપે, પણ એન્જિન ચલાવવા માટે તો ઉર્જા જ જોઈએ.
બરાબર. પેટ્રોલ વગર ગાડી ન ચાલે.
બીજો, જટિલ જીવનનો ઉદ્ભવ એ કોઈ સીધો સરળ રસ્તો નહોતો. એ કોઈ અનિવાર્ય પરિણામ નહોતું, પણ એક અત્યંત દુર્લભ, લગભગ એકવાર બનેલો આકસ્મિક બનાવ હતો. આપણે અહીં છીએ એ કુદરતનો નિયમ નથી, પણ નસીબ છે.
હા, આ બહુ મોટી વાત છે. ત્રીજો સંદેશ કદાચ મિટોકોન્ડ્રિયા ફર્સ્ટ મોડલ છે ને, કે પહેલાં ઉર્જા મળી પછી બાકી બધું આવ્યું. આ પરંપરાગત વિચારથી થોડું અલગ છે.
બિલકુલ. અને ચોથો, જે મને પણ બહુ રસપ્રદ લાગ્યો, ઉર્જા, સેક્સ અને મૃત્યુવૃદ્ધત્વ વચ્ચેનો ઊંડો આંતરિક સંબંધ, આ બધા લક્ષણો પેલી એક ઘટના સાથે જોડાયેલા છે.
હા, એ ખરેખર વિચારવા જેવું છે.
અને પાંચમો સંદેશ, જે આપણને બ્રહ્માંડમાં આપણા સ્થાન વિશે ફરીથી વિચારવા મજબૂર કરે છે, જટિલ જીવન કદાચ બ્રહ્માંડમાં અત્યંત દુર્લભ છે. જો પૃથ્વી પર જટિલ જીવન બનવું આટલું મુશ્કેલ હતું, આટલી બધી શરતો પૂરી થવી જરૂરી હતી, તો પછી બીજે ક્યાંય આપણા જેવા જીવો હોવાની સંભાવના કેટલી?
કદાચ સરળ જીવન બેક્ટેરિયા જેવું બીજે હોઈ શકે.
હા, એ શક્ય છે. લેન પણ એવું જ સૂચવે છે. પણ આપણા જેવા જટિલ, બહુકોષીય, બુદ્ધિશાળી જીવો કદાચ બહુ જ ઓછા હોય, કદાચ આપણે એકલા જ હોઈએ.
આ પુસ્તકમાં એવા ઘણા વાક્યો છે જે મગજમાં રહી જાય, યાદગાર વિચારો છે.
હા, જેમ કે એક જગ્યાએ લેન કહે છે, જીવન ઉર્જાના પ્રવાહ વિશે છે અને મૃત્યુ તેની સમાપ્તિ. કેટલી સરળ પણ ગહન વાત છે. જીવન એટલે સ્થિરતા નહીં, પણ સતત ચાલતી ઉર્જા વાપરતી પ્રક્રિયા.
અને પેલું પ્રોકેરિયોટ્સ વિશેનું વાક્ય, પ્રોકેરિયોટ્સ ઉત્ક્રાંતિના અંતમાં અટવાયેલા છે, કારણ કે તેઓ જટિલતા માટે એક અતૂટ ઊર્જા અવરોધનો સામનો કરે છે. આ બતાવે છે કે એમની સરળતા એમની મર્યાદા હતી, એમની પસંદગી નહોતી.
ન થઈ શકે તેવી ઘટના આપણું અસ્તિત્વ કેટલું ખાસ છે એની યાદ અપાવે છે.
સેક્સ વિશેનો વિચાર પણ ક્રાંતિકારી છે. સેક્સ પ્રજનન માટે નહીં, પરંતુ મુખ્યત્વે જીનેટિક ગુણવત્તા નિયંત્રણ માટે વિકસિત થયો. આના પર તો આખો અલગ કાર્યક્રમ થઈ શકે.
ખરેખર. અને છેલ્લે આ વાક્ય આપણને આપણી અંદર રહેલા ઇતિહાસની યાદ અપાવે છે. આપણે બધા શાબ્દિક અર્થમાં પાવર હાઉસ છીએ, પ્રાચીન બેક્ટેરિયલ સિમ્બાયોન્સના ચાલતા સમુદાયો. આપણે ફક્ત આપણે નથી, આપણી અંદર લાખો કરોડો વર્ષ જૂના મહેમાનો વસે છે.
આ બધી વાતો ભલે અબજો વર્ષ જૂની હોય, પણ એની અસર તો આજે પણ આપણા જીવન પર છે, આપણા સ્વાસ્થ્ય પર છે, ખરું ને? એની કોઈ રિયલ લાઈફ એપ્લિકેશન છે?
ચોક્કસપણે છે. સૌથી મોટી એપ્લિકેશન આરોગ્ય ક્ષેત્રે છે. જો વૃદ્ધત્વ અને મોટાભાગના ક્રોનિક રોગો જેમ કે ડાયાબિટીસ, હૃદયરોગ, કેન્સર, અલ્ઝાઇમર, પાર્કિન્સન, આ બધાનું મૂળ ક્યાંક ને ક્યાંક મિટોકોન્ડ્રિયાની કાર્યક્ષમતા ઘટવા સાથે જોડાયેલું હોય,
હા,
તો એનો સીધો અર્થ એ થયો કે આપણે આપણા મિટોકોન્ડ્રિયાની સંભાળ રાખવી જોઈએ, એમને સ્વસ્થ રાખવા જોઈએ.
કઈ રીતે?
એ જ બધી વાતો જે આપણે સાંભળીએ છીએ. સારો પોષણયુક્ત આહાર લેવો, નિયમિત કસરત કરવી, પૂરતી ઊંઘ લેવી, તણાવ ઓછો રાખવો, આ બધું ખાલી વજન ઉતારવા કે સ્નાયુ બનાવવા માટે નથી. આ બધું આપણા કોષોના પાવર હાઉસને, આપણા મિટોકોન્ડ્રિયાને સ્વસ્થ અને કાર્યક્ષમ રાખવા માટે છે. આ સીધી એપ્લિકેશન થઈ.
બરાબર. એટલે હેલ્ધી લાઇફસ્ટાઇલ એ ખરેખર સેલ્યુલર લેવલ પર કામ કરે છે. અને બીજું, મને લાગે છે કે પૃથ્વી અને જીવન પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ પણ આનાથી બદલાવો જોઈએ.
કેવી રીતે?
જો જટિલ જીવન આટલું દુર્લભ છે, આટલું કિંમતી છે, એક કોસ્મિક અકસ્માત જેવું છે, તો પૃથ્વી પર જે જીવન છે, બધા જ સ્વરૂપો, એનું મૂલ્ય કેટલું બધું વધી જાય છે. એનું અને આપણા પર્યાવરણનું જતન કરવું એ ખાલી શોખની વાત નથી, પણ એક મોટી જવાબદારી બની જાય છે. આપણે ખરેખર નસીબદાર છીએ.
તદ્દન સાચી વાત કહી. એક ઊંડી કૃતજ્ઞતાની ભાવના આવે છે, અને એસ્ટ્રોબાયોલોજીની દ્રષ્ટિએ પણ આ મહત્વનું છે. બીજા ગ્રહો પર જીવન શોધતી વખતે શું શોધવું? કદાચ સરળ સૂક્ષ્મજીવો મળવાની શક્યતા વધુ છે, પણ ઇટીઝ આપણા જેવા જટિલ હોય એની શક્યતા ઓછી છે.
બરાબર. તો આટલી બધી રસપ્રદ વાતો પછી અંતે આ પુસ્તકમાંથી તમારા માટે સૌથી મોટો ટેકઅવે શું રહ્યો? કઈ વાત તમને સૌથી વધુ સ્પર્શી ગઈ?
મારા માટે સૌથી પ્રભાવશાળી અને વિચારવા જેવી બાબત એ આપણા મિટોકોન્ડ્રિયલ વારસાની દ્વિપ્રકૃતિ છે. એ જ આપણી જટિલતા અને શક્તિનો સ્ત્રોત છે, અને એ જ આપણી નબળાઈ, આપણા વૃદ્ધત્વ અને આપણા મૃત્યુનું મૂળ પણ છે. જીવન અને મૃત્યુ એક જ સિક્કાની બે બાજુ છે, અને બંનેનું જોડાણ મિટોકોન્ડ્રિયામાં છે. આ પુસ્તક કોષોની અંદરની સૂક્ષ્મ દુનિયાને અસ્તિત્વના મોટા પ્રશ્નો સાથે જે રીતે જોડે છે તે ખરેખર અદ્ભુત છે. તે બતાવે છે કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ, અને કદાચ કેટલા એકલા છીએ આ બ્રહ્માંડમાં.
અરે, મારા માટે સૌથી મોટો પાઠ એ છે કે ઊર્જા જ બધું છે. જીવવિજ્ઞાનને સમજવા માટે ફક્ત જનીનો પૂરતા નથી, ઊર્જાના પ્રવાહને સમજવો જ પડે. એ જ ચાલક બળ છે. અને બીજું, આપણું અસ્તિત્વ એ ખરેખર કેટલું અસંભવિત અને આકસ્મિક છે એ જાણ્યા પછી એક પ્રકારની નમ્રતા આવે છે, અને આ જીવન માટે, આ ગ્રહ માટે એક અહોભાવ જાગે છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.